நமோரியந்தானம் நமோ சித்தானம் நமோ ஆதரியானம் நமோ அஜாயானம் நமோ நுரே சவசாமூனம் ஸ்வரூப சமஜா வினா காம்யோ துர்ஹரம் சமஜாவியூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன் આત્મસિદ્ધિ શાસ્ત્ર વિરાજમાન છે. આપણી ચર્ચા આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર 77 નંબર ની જે ગાથા છે ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી. 77 નંબર ની ગાથા માં આપણે જે પ્રકરણ ચાલી રહ્યું છે એ સંબંધીની સુંદર ચર્ચા 74 નંબર ની ગાથા થી પ્રારંભ છે. કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદગુરુ સમાધાન કરે છે. શું કહે છે? અહિયાં જે શંકા સમાધાન નું પ્રકરણ ચાલી રહ્યું છે એમાં આત્મા છે અને આત્મા નિત્ય છે એ સંબંધીની ચર્ચા પૂરી થયા પછી આત્મા કર્તા છે એ કર્તા છે સંબંધીની ત્રણ શંકા અહીંયા ઉભી કરી 71, 72 અને 73 આ ત્રણ શંકા ઉભી કરી અને પછી 74 થી એ શંકાનું સમાધાન કૃપાળુદેવ કરાવે છે. 74, 5, 6 અને 7 આ ચાર ગાથા આપણે લાસ્ટ ટાઈમ લીધી હતી. તેમાં કૃપાળુદેવે એ જ વાત સુધી કહી કે જે આત્માની અંદર પ્રતિ સમય મોહ રાગ દ્વેષના પરિણામ કે પછી વિતરાગ પરિણામ જે પણ કાર્ય જે પણ કર્મ જે પણ અવસ્થા જે પણ પર્યાય ઉત્પન્ન થાય છે એનો કરતા આત્મા પોતે છે. અહીંયા આત્માને કરતા સિદ્ધ કરવો છે. આના પછી આત્માને ભોગતા સિદ્ધ કરશે. પછી મોક્ષ છે, મોક્ષનો ઉપાય અને મોક્ષ એ બે વાત કરશે. તો આત્મા કરતા છે. કોનો કરતા છે? તો કે આત્મા પોતાની અંદરમાં ઉત્પન્ન થતી પરદ્રવ્યના લક્ષ્ય જે રાગાદી પ્રણતિ છે, જે વિભાવ ભાવ છે, જે ઔદય ભાવ છે, જે અશુદ્ધતા છે, તે શુદ્ધતા એ દેવ નો કરતા આત્મા છે. જે 74 થી એનું સમાધાન ચાલુ થાય છે. જેમાં બહુ સરસ વાત પહેલી ગાથામાં કહી કે હોય અને ચેતન પ્રેરણા કોણ રહે તો કર્મ. અગર ચેતન ની અંદર માં આ પ્રકારના ભાવ કર્મ ઉત્પન્ન ન થાય, એટલે કે વિભાવો ની ઉત્પત્તિ અગર ચેતન ની અંદર માં ન થાય તો પછી કોણ ગ્રહે તો કર્મ. તો કર્મ ને કોણ ગ્રહણ કરશે? એટલે કર્મ નો આવું ક્યારે થશે કે જયારે ચેતના એટલે કે ચેતન તત્વ એટલે કે જ્ઞાન એટલે કે આત્મા પોતાની અંદર માં જે અજ્ઞાન ના કારણે રાગાતી ભાવ ની ઉત્પત્તિ કરે છે એના કારણે કર્મ આવે છે. ખ્યાલ આવે છે? જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી મર્મ. શું વાત આવી? જડ સ્વભાવ નહીં પ્રેરણા એટલે કે જડમાં કોઈ રાગાદી ભાવ ની ઉત્પત્તિ નથી થતી અને જળ રાગાદી ભાવ ઉત્પન્ન કરાવતા પણ નથી. જળમાં રાગાદી ભાવ ઉત્પન્ન થતા નથી અને જળ રાગાદી ભાવ ઉત્પન્ન કરાવતા નથી. જે રાગાદી ભાવ ઉત્પન્ન થાય છે એ ચેતન પ્રેરણા એટલે કે ચેતન એટલે કે આત્મા પોતે પોતાની અંદર માં પ્રેરિત થઈને મોહ થી પ્રેરિત થઈને અજ્ઞાન ભાવ થી પ્રેરિત થઈને અસંયમના ભાવથી પ્રેરિત થઈને પરથી પ્રેરિત થઈને સંયોગોથી પ્રેરિત થઈને શરીર આદિથી પ્રેરિત થઈને ઘર કુટુંબ પરિવાર આદિથી પ્રેરિત થઈને વ્યાપાર ધંધા આદિથી પ્રેરિત થઈને બાળકોથી પ્રેરિત થઈને ચેતન પ્રેરણા પોતે અંદરમાં પરથી પ્રેરિત થઈને રાગાદી ભાવોની ઉત્પત્તિ કરે છે. ધેર ફોર રાગાદી ભાવનો કરતા આત્મા પોતે છે. ખ્યાલ આવે છે? અહીંયા નિમિત્તાધીન દ્રષ્ટિ, ઉદયાધીન દ્રષ્ટિ, શરીરાધીન દ્રષ્ટિ, સંયોગાધીન દ્રષ્ટિ છોડાવે છે. અહીંયા જીવને સ્વાવલંબી બતાવે છે, સ્વાવલંબી બનાવે છે કે તારા અંદરમાં અશુદ્ધતાનો કરતા પણ તું છે અને શુદ્ધ પ્રણતિનો કરતા પણ તું છું. કોઈ પરદ્રવ્ય તને સંસારમાં રખડાવતું નથી અને કોઈ દેવશાસ્ત્ર ગુરુ તને સંસારથી તાકશે નહીં. રખડનાર પણ તું છે, તરનાર પણ તું છે. ઊંધો પુરુષાર્થ કરનાર પણ તું છે, સવડો પુરુષાર્થ કરનાર પણ તું છે. પર સન્મુખતા કરનાર પણ તું છે, સ્વ સન્મુખતા કરનાર પણ તું છે. આશ્રવ બંધનો કરતા પણ તું છે, સંવર નિર્જરા મોક્ષનો કરતા પણ તું છે. પરદ્રવ્યનો તું કરતા નથી, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પરદ્રવ્યનો કરતા કોઈ નથી. પણ પોતાની અંદરમાં થતી જે રાગાદી પ્રણતિ છે એનો કરતા પોતે છે. અહીંયા એ વાત સિદ્ધ કરવી છે. અહીંયા પ્રચંડપણું, પ્રમાદપણું અહીંયા કૃપાળુ દેવને ટાળવું છે કે તું ઈશ્વરને તારા દુઃખનો કરતા માને, સુખનો કરતા માને, તું કર્મને તારા દુઃખ સુખનો કરતા માને, તું સંયોગોને રાગાદી ભાવનો કરતા માને, એ નહીં ચાલે. અનાધિકારથી તારી પરાધી નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ રહી તો એને તોડાવવા માટે કૃપાળુ દેવ અહીંયા આ ગાથાઓ લખે છે. બરાબર, તો આપણે 74, 75, 76, 77 ગાથાનો સ્વાધ્યાય કર્યો હતો. જો આની લાસ્ટ ગાથા બાકી હતી, આ પ્રકરણની છેલ્લી ગાથા બાકી હતી, એ ગાથા કરીને પછી આજે આપણે નવો વિષય પ્રારંભ કરવાનો છે. એમાં આજે આપણે ખાલી શંકા લેવાની છે, ત્રણ શંકા. આપણે ચાર ગાથા લઈએ છીએ ને દર વખતે, તો એક આ બાકી છે એક, અને ત્રણ શંકા સંબંધી જે વાત છે એની આપણે વાત કરશું. ભોગતા, ભોગતાપણા સંબંધી જે શંકા, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, તો જે ભોગતાપણા સંબંધી જે શંકા શિષ્યને ઉત્પન્ન થાય છે એ શંકાની આપણે આજે ચર્ચા કરશું. તો ત્રણ ગાથા આપણે એ લે, બરાબર છે. જો હવે આપણે પહેલા આની છેલ્લી ગાથા આ લઈ લઈએ, બાકી છે ને. ચેતન જો નિજ ભાનમાં, ચેતન જો નિજ, બહુ સરસ ગાથા છે. અહીંયા પણ પર્યાય નો કરતા આત્માને બતાવવા માંગે છે. ચેતન જો નિજ ભાનમાં, કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં, કરતા કર્મ પ્રભાવ. સમજાયું? જે હમણાં આપણે વાત લીધી એ જ વાત આવી, સેમ એ જ વાત આવી. ચેતન જો નિજ ભાનમાં, પોતાના નિજ એટલે સ્વ તત્વના ભાનમાં, સ્વ તત્વની જાગૃતિમાં, સ્વ તત્વનો આશ્રય જયારે ચેતન લે છે ત્યારે કરતા આપ સ્વભાવ, ત્યારે એ સ્વ તત્વના આશ્રય ઉત્પન્ન થતા, પોતાની અંદરમાં ઉત્પન્ન થતા, પર્યાયમાં ઉત્પન્ન થતા, એક સમયની દશામાં ઉત્પન્ન થતા જે વિકરાગ પ્રણામ છે, જે સમ્યક દર્શન જ્ઞાન શાસ્ત્રના પ્રણામ છે, એ પ્રણામનો કરતા આપ સ્વભાવ, એ પ્રણામનો કરતા તું પોતે છો. વિદેશી પ્રવચનમાં કેટલી બધી વાત કરે છે કે વિભાવ રૂપે પ્રણમવાનો પણ સ્વભાવ પર્યાયમાં કર્યો છે. વિભાવ રૂપે પરિણમવાની યોગ્યતા કહો, ભવિતવ્યતા કહો, ગુણહાર કહો, સમજાય કે તત્ સમયની યોગ્યતા કહો, એ સ્વભાવ પર્યાયનો છે. વિભાવ રૂપે પ્રણમવાનો સ્વભાવ પણ પર્યાયમાં છે, નહીતર એને વિભાવ રૂપે પ્રણમવાની કોણ શકે? ચાર જે કર્મ, ચાર જે દ્રવ્ય છે, ધર્માસિકા, ધર્માસિકા, આકાશકાળ, એની પર્યાયમાં એ દ્રવ્યની જે પર્યાય છે, ધર્માસિકાની જે પર્યાય છે, પણ તો દ્રવ્ય પણ પર્યાયાત્મક વસ્તુ છે ને, તો ધર્માસિકા દ્રવ્યની જે પર્યાય થાય છે અનાદિ અનંત શુદ્ધ છે. તો કોનામાં તાકાત છે કે ધર્માસિકા દ્રવ્યની એક સમયની પર્યાયને અશુદ્ધ કરાવી બતાવે, અશુદ્ધ કરી બતાવે, એમાં અશુદ્ધતા ઉત્પન્ન કરી બતાવે? છે કોઈમાં તાકાત? છે કોઈમાં સામર્થ? છે કોઈમાં એવી હિંમત? હિંમત શું? તાકાત નથી, સામર્થ નથી. સમજાય છે કે એ ધર્માસિકા દ્રવ્ય, અધર્માસિકા આકાશ અને કાળની ત્રિકાળ વર્તી જે પર્યાયો છે, ગજબ છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, અને એ ચારે દ્રવ્યની ત્રિકાળવર્તી પર્યાયો, ત્રિકાળવર્તી પર્યાયો શુદ્ધ છે. તો એ પર્યાયોમાં અશુદ્ધતા રૂપે, વિકાર રૂપે, મલિનતા રૂપે પરિણમવાની યોગ્યતા જ નથી, સ્વભાવ જ નથી, તાકાત જ નથી, તો એને કોઈ પરણમાવી નહીં શકે. એ રીતે અહીંયા જીવ અને પૂતગલમાં વિભાવ રૂપે પ્રણમવાની યોગ્યતા અને ધર્મ અને સ્વભાવ અંદર માં છે એટલે વિભાવ રૂપે પ્રણમે. અને બીજો એક સ્વભાવ કે વિભાવ ને ટાળીને શુદ્ધતા રૂપે પ્રણમવાનો પણ સ્વભાવ પર્યાય હોય. મતી જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન રૂપે પ્રણમવાનો સ્વભાવ જ્ઞાન ગુણ ની પર્યાય નો છે, તો કેવળ જ્ઞાન રૂપે પ્રણમવાનો પણ સ્વભાવ જ્ઞાન ગુણ ની પર્યાય માં છે. તેથી કાળ આવતા એટલે કે સમય આવતા પુરુષાર્થ કરતા અને ક્રમબદ્ધ માં એક કેવળ જ્ઞાન ની પર્યાય નો સમય આવતા એ કેવળ જ્ઞાન ની પર્યાય ઉત્પન્ન થાય છે, કારણ કે પર્યાય માં કેવળ જ્ઞાન રૂપે પ્રણમવાનો સ્વભાવ છે. પાંચ સમવાય છે ને, પાંચ સમવાય ક્યાં લાગુ પડશે? એક સમય ના કાર્ય માં લાગુ પડશે ને. તો પાંચ સમવાય છે એમાં સ્વભાવ સમય સૌથી પહેલો છે. તો એ પર્યાય નો સ્વભાવ વિકાર રૂપે પ્રણમવાનો પણ પર્યાય નો પોતાનો સ્વભાવ અને નિર્વિકાર રૂપે પ્રણમવાનો પણ પર્યાય નો પોતાનો સ્વભાવ વિદ્યમાન હોવાના કારણે ચેતન જો નિજ ભાન માં, ચેતન જો નિજ ભાન માં કરતા આપ સ્વભાવ, કરતા આપ સ્વભાવ સ્વાભાવિક પ્રણમન નો કરતા તું પોતે છે. ઓ અગર તું પોતાના નિજ ભાન માં આવે છે તો તારા આશ્રય થી તારી અંદર જ તારી પર્યાય માં તારા સ્વભાવ જેવી દશા, તારા અંદર માં ભરેલો આનંદ એનો અનુભવ, તારા અંદર માં ભરેલો ખજાનો એનો અભેદ અનુભવ તારી પર્યાય પોતે કરી શકવામાં સમર્થ છે. આપણે ઘણી વાર કલાકન બીજા બધા ક્લાસો માં ચર્ચા સાધ્યા લીધી છે કે તારા અંદર નો જે વૈભવ છે એને ભોગવવાનો, એને પ્રગટ કરવાનો અને એને ભોગવવાનો અધિકાર તારી પર્યાય ને છે. બીજા કોઈમાં એ અધિકાર નથી. ખ્યાલ આવે છે? તારી અંદર માં વિકારી પર્યાય ટાળીને સ્વાભાવિક પર્યાય ઉત્પન્ન કરવાનો એક સ્વભાવ તારી અંદર માં પડે. તારા અંદર માં ભરેલા ખજાના ને કરવાનો એટલે પ્રગટ કરવાનો અને ભોગવવાનો, પ્રગટ કરવાનો અને ભોગવવાનો સ્વભાવ તારી પર્યાય માં પડે. જો પર્યાય માં કાર્ય પ્રગટ થાય છે અને સ્વભાવ હોય છે, જે હોય છે જે છે એના અવલંબે કાર્ય પ્રગટ થાય, એક છે તત્વ છે અને એક થાય છે તત્વ છે. જે પ્રગટ થાય છે એ પર્યાય તત્વ છે અને જે છે એ દ્રવ્ય તત્વ છે. અગર દ્રવ્ય તત્વ ન હોત તો પર્યાય માં એ કાર્ય થશે કેવી રીતના? અંદર માં સામર્થ પડી ન હોત, સાકર માં મીઠાશ પડી ન હોત, ભરી ન હોત, લબાલબ ખાટાખટ ભરેલી ન હોત તો એનું પરમન મીઠાશ રૂપે કેવી રીતના થાય? પરિણમન મીઠાશ રૂપે તેનો મતલબ કે સાકર માં મીઠાશ નામનો સ્વભાવ છે એટલે એના આશરે એ સ્વાભાવિક પર્યાય ઉત્પન્ન થાય. પોઈન્ટ સમજાય છે? કેટલી સરસ અને સ્વતંત્રતા ની વાત કહેલી છે. દ્રવ્ય પર્યાય ની સ્વતંત્રતા, બે દ્રવ્ય ની સ્વતંત્રતા, કર્મ અને આત્મા ની સ્વતંત્રતા, આત્મા અને શરીર ની સ્વતંત્રતા, દ્રવ્ય અને પર્યાય ની સ્વતંત્રતા. દ્રવ્ય શુદ્ધ છે, ગુરુદેશી ને પ્રશ્ન પૂછે ને, દ્રવ્ય શુદ્ધ છે અને હરેક જીવ નો હરેક સમયે સ્વભાવ શુદ્ધ છે તો પછી પર્યાય શુદ્ધ કેમ નથી નીકળતી? દ્રવ્ય માંથી પર્યાય આવે છે તો પર્યાય શુદ્ધ કેમ નથી નીકળતી? તો કે પર્યાય શુદ્ધ એટલે નથી નીકળતી કારણ કે પર્યાય માં પોતાની સામર્થ્ય છે અને યોગ્યતા છે, સ્વભાવ છે કે એ કોનું લક્ષ્ય થી પણમે નક્કી છે. દ્રવ્ય નું લક્ષ્ય થી પણમે તો એ આનંદ અનુભવ કરશે અને પર નું લક્ષ્ય થી પણમે તો એ દુઃખ નું વેદન કરશે. તો આનંદ નો અનુભવ કરવો કે દુઃખ નો અનુભવ કરવો, સ્વ નો આશ્રય લેવો કે પર નો આશ્રય લેવો એ પર્યાય ની સ્વતંત્ર યોગ્યતા ઉપર નિર્ભર કરે. એક બાજુ આદિનાથ ભગવાને મોક્ષ માર્ગ નો રસ્તો પ્રારંભ કર્યો અને એક બાજુ માલિકી એના કોતરે સમજાય છે સંસાર માર્ગ પ્રારંભ કર્યો. તમે વિચારો, એક ની યોગ્યતા મોક્ષ માર્ગ ને પ્રારંભ કરવાની, તીર્થ ની સ્થાપના કરવાની, ઓમ ધ્વનિ દ્વારા લાખો કરોડ જીવોના કલ્યાણમાં નિમિત્ત બનવાની, અને એકની યોગ્યતા જે વિપરીત હતી, જે ઊંધી હતી, એ સંસાર માર્ગનો પ્રારંભ કરે છે. બોલો, સંસાર માર્ગનો પ્રારંભ. કારણ કે ભોગ ભૂમિ જ્યાં સુધી હોય ત્યાં સુધી તો નરક અને સીરિયનમાં કોઈ જીવ જાય નહીં, મનુષ્યમાંથી મનુષ્ય પણ ન થાય. એ બધા ભોગ ભૂમિના જે જીવો છે પેલા બીજા ત્રીજા આરામાં એ બધા ભોગ ભૂમિ ના જીવો મરીને દેવગતિમાં જાય. તો નરક નો દરવાજો એક્સપિરિયન્સ નો દરવાજો, નિગોદ નો દરવાજો, મનુષ્ય નો દરવાજો, સ્વર્ગ નો દરવાજો, મોક્ષ નો દરવાજો, ચોથો કાળ પ્રારંભ થાય છે ત્યારે એ દરવાજો ખુલે છે. તો મારી કીએ સંસાર નો માર્ગ ખોલ્યો અને આદિનાથ ભગવાન મોક્ષ નો માર્ગ પ્રારંભ છે. તમે વિચારો બે યોગ્યતા, એક સંસાર નો માર્ગ ચાલુ કરે છે અને એક મોક્ષ નો માર્ગ સ્થાપે છે. ખ્યાલ આવે છે? તો એ રીતે અહિયાં બહુ સરસ ગાથા કહીને કૃપાલુજી વાત ને સિદ્ધ કરે છે કે કરતા આપ સ્વભાવ, તારો સ્વભાવ કરતા નામનો, તારો અંદર નો સ્વભાવ, તારામાં એક કરતા નામની શક્તિ છે, તારામાં એક ભોગતા નામની શક્તિ છે, અકર્તા નામની અને અભોગતા નામની શક્તિ પણ છે, પરનો અકર્તા છે અને પરનો અભોગતા છે, પણ પોતાના પર્યાયનો, પોતાની પર્યાયનો અને પોતાના અંદરમાં જે આનંદની ઉત્પત્તિ થાય છે, કાર્ય ઉત્પન્ન થાય છે, એનો કરતા ભોગતા તું પોતે છે. એને કોઈ અન્ય દ્રવ્ય કરી ન શકે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કાંઈ કરી શકવામાં સમર્થ નથી. ત્રણ કાળમાં આ શરીર અનંત પરમાણુઓથી બનેલું છે, એક એક પરમાણુ સ્વતંત્ર સ્વતંત્ર દ્રવ્ય છે, એક પરમાણુ બીજા પરમાણુ કાંઈ ન કરી શકે, અડે નહીં, સ્પર્શે નહીં, ચૂંડે નહીં. એટલી સ્વતંત્રતાની ઘોષણા જૂનાગઢમાં કરી. જો બહુ સરસ ગાથા, ચેતન જો નિજ ભાનમાં, ચેતન જો નિજ ભાનમાં, બે ભાન અવસ્થાનો અભાવ થાય અને ભાનમાં આવે, કોઈ બેભાન હોય ને પછી ભાનમાં આવે તો એ બધાને ઓળખવા લાગે ને, જેટલો સમય બેભાન હોય ને બેભાન, એટલો સમય કોઈને ઓળખી ના શકે, બેભાન છે, બેભાન અનકોન્શિયસ. પછી કોન્શિયસ સ્ટેટમાં આવે એટલે કે ભાનમાં આવે ત્યારે આપણે કે ઓળખ્યા, અમને ઓળખ્યા, મને ઓળખ્યા કે નહીં, એવી રીતના જે જીવ ભાનમાં આવે છે સાચી ઓળખાણ કરે છે પોતાની અને પરની. ચેતન જો ની જે ભાનમાં, પોતાના ભાનમાં, ભાનમાં આવે, ભાન અલર્ટ થાય, જાગૃત થાય, અવેર થાય, સમજાય, જાગે, મો નિદ્રામાંથી જાગે, અજ્ઞાનનો અભાવ થાય, જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય, સમ્ય જ્ઞાનની જ્યોતિ પ્રગટ થાય, ભાવસ્થ જ્ઞાન પ્રગટ થાય, સમ્ય દ્રષ્ટિ પ્રગટ થાય, ત્યારે ખરેખર આત્મા ભાનમાં આવ્યો. એની પહેલા મિથ્યાત્વ અવસ્થામાં આત્મા નિરંતર દેવાન અવસ્થામાં છે. મોહ મહામદ પિયો અનાદિ, ભૂલ આપ કો હર મતવાદી. સમજાય છે? મોહ મહામદ પિયો અનાદિ, ભૂલ આપ કો હર મતવાદી. મિથ્યાત્વ રૂપી મદિરા પીને પોતાને ભૂલી ગયો છે અને બ્રહ્મમાં જીવન જીવે છે, બેભાન અવસ્થામાં જીવન જીવે છે. પણ જયારે ચેતન જો નીચે ભાનમાં, જયારે પોતાના ભાનમાં આવે છે, કરતા આપ સ્વભાવ, તો પોતે કરતા બનીને, પોતાની અંદર પોતાનો પુરુષાર્થ ઉપાડીને, પોતાની સ્વસંમુખતા કરીને, પોતાનો નિર્ણય કરીને કે હું કોણ છું, આજે એ નિર્ણયથી આપણે વંચિત છે, એ નિર્ણયથી આપણે રહિત છે. ખ્યાલ આવે છે? અનેકો ગ્રંથો નો અભ્યાસ કર્યો, દુર્દેશી ના પ્રવચનો સાંભળ્યા, પણ આપણી જે નિર્ણયાત્મક શક્તિ છે એ શક્તિને આપણે હવે ખીલવાની છે, પ્રગટ કરવાની છે. સમજાય છે? એ નિર્ણય આપણો દ્રઢ થવો જોઈએ કે ખરેખર હું કોણ છું, હું કોનો કરતા છું, કોનો અકર્તા છું, મારો સ્વભાવ કેવો છે, હું સ્વભાવથી કેવો છું, મારામાં શું સામર્થ્ય ભરી છે, મારો મૂળ સ્વરૂપ મારું કેવું છે, મૂળ માર્ગ કામરો જીવનનો રહે. ખ્યાલ આવે છે? કરતા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં, કરતા કર્મ પ્રભાવ. પોતાના ભાનમાં નથી વર્તતો, બેભાન અવસ્થામાં વર્તે છે, અજ્ઞાન દશામાં, મિથ્યાત્વ દશામાં, રાગદેશ રૂપે પ્રણમતો, અનંતાનું બંધી કષાય રૂપે પ્રણમે છે, તો કરતા કર્મ પ્રભાવ. કર્મનો કરતા કર્મ પ્રભાવ, કર્મ ને કરે છે, દ્રવ્ય કર્મ ન કર્મ થી પ્રભાવિત થઈને ભાવ કર્મ ને કરે છે. કઈ અવસ્થામાં? તે વર્તે નહીં નિજ ભાનમાં, બેભાન અવસ્થામાં દ્રવ્ય કર્મ ન કર્મ ના પ્રભાવથી ખેલાય છે. પોતાના સ્વભાવને ભૂલીને શુદ્ધ ચેતન્ય આદિ સ્વભાવના ભાનમાં વર્તો ન હોય ત્યારે કર્મ ભાવનો કરતા છે, ત્યારે દ્રવ્ય ભાવ કર્મનો કરતા છે, દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાય છે, ન કર્મમાં એકત્વ કરે છે, શરીર આદિમાં એકત્વ કરે છે, બેભાન અવસ્થામાં ચાલે છે. હમણાં આપણે શુદ્ધાત્માની વાત કરી રહ્યા છે, જે સમય બોલી રહ્યા છે કે હું અકર્તા સ્વભાવી શુદ્ધ આત્મા છું, એ સમય પણ બોલે છે હું અકર્તા છું, હું શુદ્ધ છું, પણ અંદરમાં માને છે કે હું આ શબ્દનો કરતા છું, હું આ વાણીનો કરતા છું. ખ્યાલ આવે છે? હું આ ભાવનો કરતા છું, ખ્યાલ છે, હું કર્મ કરતા છું એવું અજ્ઞાન અંદર માં પોસાય છે તો એ મિથ્યાથી. તો એટલે માટે અજ્ઞાન અને ભ્રાંતિ ને તોડવા માટે પોતાના ભાન માં આવવું પડશે. બહુ સરસ ચેતન જો નિજ ભાન, નિજ ભાન માં આવી જાય. હવે જાગૃત થા, તારા સભાન થા, ભાન ભાન માં આવી જાય, સભાન અવસ્થા માં આવી જાય. ક્યાં સુધી બેહોશ પડ્યો રહે, ક્યાં સુધી પ્રાપ્ત પર્યાય માં તન્મય થયો થતો રહે, ક્યાં સુધી તું શરીર આદિ માં એકત્વ કરતો રહે, ક્યાં સુધી જે શરીર માં ગયો અને જે સંયોગો ઉદય પ્રમાણ પ્રાપ્ત થયા એમાં કર્તૃત્વ એકત્વ મમત્વ ભોક્તૃત્વ બુદ્ધિ કરતો. આખી કરતા કર્મ અધિકાર જે સમય સારજી માં અમૃતચંદ્ર આચાર્ય અદભુત ટીકા અને કુંકુન આચાર્ય અદભુત ગાથાઓ, મૂળ ગાથા કુંકુન આચાર્ય દેવ અને જે ટીકાઓ લખી, આખો કરતા કર્મ અધિકાર અહિયાં આ ગાથાઓમાં કૃપાળુ દેવે ઉતાર્યો. ખ્યાલ આવે છે? આખો કરતા કર્મ અધિકાર જેમાં કરતા કર્મ ની ભ્રાંતિ તોડાયેલી છે, કરતા કર્મ સંબંધી નું અજ્ઞાન તોડાયું છે, કરતા કર્મ સંબંધી નું સાચું જ્ઞાન કરાયું છે કે તું કોનો કરતા છે, તું કોનો ભોગતા છે. તો ચાર વાત સમજાય, હું કરતા છું, હું ભોગતા છું, હું અકર્તા છું, હું અભોગતા છું. આનું નામ અનેકાંત સ્વરૂપ છે. કરતા પણ અને અકર્તા પણ કઈ અપેક્ષાએ કરતા, કોનો કરતા? તો કે પોતાની પર્યાય નો કરતા, પોતાની પર્યાય નો ભોગતા. અને કોનો અકર્તા અને કોનો અભોગતા? તો કે પર દ્રવ્ય નો અકર્તા અને પર દ્રવ્ય નો અભોગતા. આ ચાર વાત યાદ રાખજો, પોતાની પર્યાય નો કરતા અને પોતાની પર્યાય નો ભોગતા આત્મા પોતે. અજ્ઞાન ભાવમાં અજ્ઞાન ભાવનો કરતા અને જ્ઞાન દશામાં જ્ઞાન ભાવનો કરતા. વિકરાળ ભાવ પ્રગટ થયો એનો કરતા અને રાગ ભાવ પ્રગટ થયો એનો કરતા. એટલે કીધું ને કે તું તારી પર્યાય નો કરતા છે, એનો મતલબ કે તું એ રૂપે પરિણમન જે થાય છે પરિણમન કરતા છે, પરંતુ ફેરફાર કરતા નથી. એક એક પર્યાય જે થાય છે એનો તું કરતા છે, એ રૂપે તું પરણમે. સોનું છે, હાર થયો તો હાર રૂપે આખું સોનું પરણમ્યું, તો એ સોના હા સોનું જે છે એ હાર રૂપે પરણવાના કારણે, એ હાર રૂપે પરિણમન ના કારણે એ સોનું જે છે એ સોનું એ હાર નો કરતા છે. સમજાય છે? સોનું હાર નો કરતા છે, એની પર્યાય નો કરતા છે. દ્રવ્ય પોતાની પર્યાય નો કરતા હોય, પર દ્રવ્ય નો કરતા દ્રવ્ય નો હોય છે. એ રીતની આખી આ સરસ ગાથા આવી. તો આ રીતે કરતા કર્મ ની ભ્રાંતિ અહીંયા તોડાવીને આત્માને કરતા છે એમ સિદ્ધ કર્યો. કોનો કરતા? દેવા અજ્ઞાન દશામાં અજ્ઞાન ભાવનો કરતા, જ્ઞાન દશામાં જ્ઞાન ભાવનો કરતા. પર દ્રવ્ય નો તો ક્યારે પણ કરતા જ્ઞાની અજ્ઞાની હોઈ શકે નહીં. આ ત્રણ વાત યાદ રાખી, બરાબર? આ ત્રણ વાત યાદ રાખી. હવે જો આગળ વધીએ, હવે આપણે ભોગતા સંબંધીની ચર્ચા પ્રારંભ કરીએ. હવે ત્રણ શંકા આજે આપણે લેશું, ત્રણ શંકા આજે આપણે લેશું, બરાબર છે? જોતું કે છે, શંકા શિષ્ય ઉવાચ. તે કર્મ નું ભોગતા પણ જીવને નહીં હોય એમ શિષ્ય કહે છે. શિષ્ય શું કહે છે? કે અમે આત્માને, હવે જો બહુ સરસ પહેલી ગાથામાં પહેલી જ લાઈન છે, હવે શિષ્યને અહીંયા ભોગતાપણાની કબૂલિયાત નથી થતી. જીવ કર્મ કરતા કહો, ચલો એ અમને તમારા સમાધાનથી સ્વીકૃત થયું, સમજાયું, સમજમાં આવ્યું અને વાત બેઠી પણ કે જીવ કર્મ કરતા કહો. પોતાના અંદરમાં થતા કર્મનો જીવ કરતા છે એમ વાત અમને દેખી, પણ ભોગતા નહીં તોય શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય. બહુ સરસ વાત છે. જો સમજાય આ ગાથા શું કે છે? જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં તોય શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય. જો શું કે છે નીચે, ખાલી એનો અર્થ છે વાંચ્યું, તમને ખ્યાલ આવશે. જીવને કર્મનો કરતા કહીએ તો પણ તે કર્મનો ભોગતા જીવ નહીં થાય, કેમ કે જળ એવા કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય, અર્થાત ફળદાતા થાય. કર્મ તો જળ છે. આપણે કહીએ કર્મનો ઉદય, કર્મનો ઉદય, કર્મનો ઉદય. થોડી વાત સમજવાની કોશિશ આપણે કરીએ. કે કર્મનો ઉદય આવ્યો અને ફળ આપ્યું એનો અર્થ શું? પોઈન્ટ સમજવાની, અહીંયા શું કીધું કે અમને એ વાત નથી સમજાતી કે કર્મ જીવને કહેવાય કે દુઃખી સુખી કરે. પોઈન્ટ પકડ, શું કહેવા માંગે? અહીંયા ભોગતા ભોગતા એટલે કે આત્મા એ ફળને ભોગે છે એ વાત અમને નથી સમજ. જો શું કીધું, જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં તોય. જીવને કરતા માને છે શિષ્ય, જીવ તરફથી પણ વાત લેશું અને કર્મ તરફથી પણ વાત લેશું, દેવ તરફથી આપણે વાતને સમજ. પોઈન્ટ કહે છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજવાનો, બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ, બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ, સ્પેશિયલી જીવ ના ભાવ અને કર્મ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કરતા કર્મ સંબંધ નથી. હવે કરતા કર્મ સંબંધ, ભોગતા ભોગી સંબંધ સમજાય છે, એક દ્રવ્ય ની અંદર છે. કૃપાળુ દેવ ને અહિયાં હવે આત્મા ભોગતા કે વાત સિદ્ધ કરી, કોનો ભોગતા કે આત્મા? અગર આત્મા કરતા છે તો આત્મા ભોગતા પણ છે, સાંભળજો. અને જેનો કરતા છે એનો ભોગતા, જયારે કરતા છે ત્યારે ભોગતા, જેટલો કરતા છે એટલો ભોગતા. એટલી વાત કીધી, આત્મા કરતા છે એટલે ભોગતા, એક વાત. જેનો કરતા છે એનો ભોગતા, બીજી વાત. જયારે કરતા છે ત્યારે ભોગતા છે, ત્રીજી વાત. જેટલો કરતા છે એટલો ભોગતા, ચોથી વાત. પર દ્રવ્ય નો કરતા ભોગતા આત્મા નથી. આટલી વાત સમજાય તો બહુ સરળ થઈ ગઈ વાત, કે આત્મા કરતા છે એટલે આત્મા ભોગતા છે. હવે પ્રશ્ન, કોનો કરતા છે? તો કે પોતાના રાગાદી ભાવનો ભોગ કરતા છે. તો એ રાગાદી ભાવનો કરતા છે, તો રાગાદી ભાવ જે સમય થાય છે એ સમય એની સાથે રાગ સાથે અવિના ભાવે દુઃખ ઉત્પન્ન થાય છે, અને વિતરાગ ભાવ સાથે અવિના ભાવે સુખ ઉત્પન્ન થાય છે. તો રાગ નો કરતા છે તો રાગ ના સાથે ઉત્પન્ન થયેલા દુઃખ નો ભોગતા છે. કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના, તમે સમજો શું વાત કરે? કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના, તો રાગ નો કરતા છે અને રાગ નો ભોગતા છે. આત્મા જેનો કરતા છે એનો ભોગતા છે, જયારે કરતા છે ત્યારે, જયારે જયારે રાગ થશે ત્યારે ત્યારે દુઃખ થશે. તો રાગ કરે છે દુઃખ ભોગવે, રાગ નો કરતા દુઃખ નો ભોગતા, આત્મા કરતા આત્મા ભોગતા. જેટલો રાગ એટલું દુઃખ, અને જયારે રાગ ત્યારે દુઃખ, અને જેને રાગ એને દુઃખ. પોઈન્ટ પકડાય છે? તો કૃપાળુ દેવને છ પદ લખ્યા, એમને લખ્યું ને, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. તો આત્મા ભોગતા છે, આત્મા કરતા છે, તો કોનો કરતા છે ને કોનો ભોગતા? પોઈન્ટ સમજાય છે? કોનો કરતા ને કોનો ભોગતા છે? તો કે રાગાદી ભાવનો કરતા ને રાગાદી ભાવનો ભોગતા છે. હવે કર્મ ને લાવો, પણ આપણે આટલું વાત પેલા જીવમાં સમજાય કે આત્મા દ્રવ્ય અને પોતાની અંદરમાં થતી પર્યાય, એ પર્યાય નો કરતા અને પર્યાય નો ભોગતા આત્મા છે. હવે કરતા સાથે ભોગતા, પર્યાય નો કરતા અને પર્યાય નો ભોગતા એ આત્મા છે. તો પર્યાય નો કરતા છે અને પર્યાય નો ભોગતા છે. પોઈન્ટ સમજાય છે? કઈ પર્યાય નો કરતા છે? તો કે રાગ પર્યાય કરે તો એનો કરતા છે, અને એની સાથે દુઃખ થાય છે એનો ભોગતા છે. વિતરાગ પર્યાય કરે તો એનો કરતા છે, એની સાથે આનંદ અવિના ભાવે, જ્યાં જ્યાં વિતરાગતા છે ત્યાં ત્યાં આનંદ છે, જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાં દુઃખ છે. અવિના ભાવ સંબંધ છે, આના વગર આ નહીં, આના વગર આ નહીં. પહેલા આપણે આત્માનું પિક્ચર ક્લિયર કર, પછી જે કર્મની વાત આવશે કર્મની વાત આપેલા. તો આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, બરાબર છે? કોનો કરતા? તો કે જે પ્રણામ કરે છે એ જ પ્રણામ નો ભોગતા છે. રાગ નું ફળ દુઃખ છે અને વિતરાગ ભાવ નું ફળ સુખ છે. આ સંસારમાં જેટલા જીવો છે વર્તમાનમાં, હમણાં હમણાં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ જેટલા જીવો છે, અગર એ જીવો એમાંથી જેટલા જીવો રાગ રૂપે પરણમે છે એ દુઃખને ભોગવી રહ્યા છે, અને વિતરાગ સ્વભાવ રૂપે પરણમે છે એ સુખને ભોગવી રહ્યા છે. રાગ રૂપે પરણમે છે ને દુઃખને ભોગવે છે, એટલે પરનું લક્ષ્ય અને કર્મના ઉદયમાં જોડાણ છે. અને વિતરાગ ભાવ રૂપે પરણે છે અને સુખ ને ભોગવે છે, એનું મતલબ સ્વનું લક્ષ છે અને કર્મ નો ઉદય છે અને જોડાતા નથી. આ તો છે જ્ઞાની ને છે અને જોડાતા નથી, અને કેવડી ને છે જ નહીં, ઘાતી કર્મ છે જ નહીં, અવાસી કર્મ માં જોડાતા નથી, અને સિદ્ધ ભગવાન ને કર્મ જ નથી. પણ સમજાય છે તો શું વાત આવી કે આત્મા કરતા છે અને આત્મા ભોગતા છે. જે કરે એને ભોગ, જેથી કરની વ્યક્તિ ભરની, કર્મ ચેતના કર્મ ફળ ચેતના, કરતા ભોગતા, રાગ નો કરતા દુઃખ નો ભોગતા, વિતરાગ ભાવ નો કરતા સુખ નો ભોગતા, મોક્ષ નો ભોગતા, આનંદ નો ભોગતા, વિતરાગ ભાવ નો ભોગતા, અતિન્દ્રિય આનંદ નો ભોગતા, પ્રચુર આનંદ નો ભોગતા, પૂર્ણ આનંદ નો ભોગતા, અનંત આનંદ નો ભોગતા, અવ્યવાદ આનંદ નો ભોગતા. બોલો સિદ્ધ ભગવાન ભોગી છે કે નહીં? સિદ્ધ ભગવાન ભોગી છે, કારણ કે સિદ્ધ ભગવાન કરતા છે એટલે ભોગતા છે. સિદ્ધ દર્શન નો કરતા છે અને અવ્યાબાદ આનંદ ના ભોગતા છે. સિદ્ધ ભગવાન પણ ભોગતા છે, પણ નિર્મલ પર્યાય ના ભોગતા છે. બુદ્ધિજી પ્રવચન માં હમણાં કીધું તું શક્તિ નું પ્રકરણ છે, એમાં દ્રવ્યગુણ પર્યાય ની વાત છે અને એમાં નિર્મલ પર્યાય જે ઉછળે છે, સમજાય છે, અનંત શક્તિ ઉછળે છે એ નિર્મલ પ્રણતિ ની વાત છે. કારણ કે જ્ઞાની નિર્મલ પ્રણતિ ના કરતા ને ભોગતા છે, રાગાદી ભાવના કરતા ભોગતા નથી. હોવા છતાં પણ એને પોતાનું સ્વરૂપ માનતા નથી. જ્ઞાન ની વાત કરું, સમજાય છે, દ્રષ્ટિ અપેક્ષા ને ચારિત્ર અપેક્ષા ને કમજોરી વર્ષ ને પછી સમજાય છે બધી અપેક્ષા અંદર અંદર સમજવાની. પણ એક સામાન્ય કથન કરીએ તો જ્ઞાની માટે એમ જ આવશે કે જ્ઞાની જ્ઞાન ભાવના કરતા ને જ્ઞાન ભાવના આનંદ ભાવના ભોગતા છે, જ્ઞાન આનંદ ના ભોગતા છે, જ્ઞાન આનંદ માં જ્ઞાની કેવી કરે છે એ વાત. તો આપણે આત્માનું સ્વરૂપ ક્લિયર છે. હવે જયારે આત્મા રાગ ને કરે છે ને દુઃખ ને ભોગવે છે, ખ્યાલ આવે છે, ત્યારે સામે કર્મ નો ઉદય નિમિત્ત હોય છે. તો કર્મ નો ઉદય નિમિત્ત હોય છે તો નિમિત્ત ઉપર પણ એક આરોપિત કથન આવે છે, ખ્યાલ આવે છે, આરોપિત કથન આવે છે કે જીવ કર્મ ને કરે છે ને કર્મ ને ભોગવે છે. પણ ખરેખર અહીંયા કર્મ એટલે ભાવ કર્મ લેવાના. આખું પિક્ચર ક્લિયર કર્યું, આખું પિક્ચર ક્લિયર થયું. ભાવ કર્મ નો કરતા ને ભાવ કર્મ નો ભોગતા, જીવ પોતાના પ્રણામ નો કરતા ને ભોગતા જીવ, ખ્યાલ આવે છે. તો એ રીતની આખી વાત છે. જો આપણે આ પાછી ગાથા વાંચીએ, હમણાં સુધી આપણે જેટલી ઇમ્પોર્ટન્ટ વિવક્ષા ને અપેક્ષા થી આપણે ક્લિયર કરી, જે મેં સેન્ટેન્સીસ કીધા તો યાદ રાખજો, આત્મા કરતા આત્મા ભોગતા, જયારે કરતા ત્યારે ભોગતા, જેનો કરતા એનો ભોગતા, જેટલો કરતા એટલો ભોગતા, સમજાય છે. એ રીતની આખી અંદરની વ્યવસ્થા છે. તો જે તણાવ ઉત્પન્ન થશે એનું ફળ જે મળશે એ ફળ ને ભોગવશે, ભોગવશે, વેદન કરશે, ભોગવશે. તો જે તણાવ ઉત્પન્ન થશે કોઈ ને કોઈ ફળ ને લઈને આવો, રાગ ભાવ દુઃખ ને લઈને આવો, નિત્યાત્મ ભાવ અનંત સંસાર ને લઈને આવશે, અને આત્મા આશ્રિત પ્રણામ સમ્યક દર્શન એ આનંદ ને લઈને આવશે. તમે સમ્યક દર્શન પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ કર્યો, મહેનત કરી, તત્વ નિર્ણય કર્યો, અંતર્મુખ થયા, તો એનું ફળ તો કઈ મળશે કે નહીં? અગર ફળ ના મળે તો પછી કાર્ય કરવા માટેનો ઉત્સાહ શું આવશે? તમે જો સીએ ભણો, પછી તમે પ્રેક્ટિસ કરો, પછી તમારું પોતાનું ફોર્મ થાય અને પછી તમારા ક્લાયન્ટ બને અને તમારું પછી બિઝનેસ ચાલુ થઈ જાય, તો તમે કરોડો રૂપિયા કમાશો. કરોડો રૂપિયા કમાશો એ ફળ ને જોઈને, એનાથી આકર્ષિત થઈને એ સ્ટુડન્ટ 20-20 કલાક સીએ નું ભણે, એને ફળ દેખાય. એ 20 કલાક ભણવાની પાછળનો સમર્પણ ભાવ એટલે ઉત્પન્ન થયો છે કારણ કે એને 10 વર્ષ 5 વર્ષ પછી એ કરોડો રૂપિયા દેખાય. એ ફળ ને ચાહે છે. પ્રત્યેક જીવ કોઈ પણ કાર્ય કરે એ ફળ ને ચાહે છે. કોઈ પણ ફળ વગર કોઈ કાર્ય ને મહેનત નથી કરતું. ખાડો ખોલો છે નીચે, સમજાય ને, પાણી માટે ખોદતા જાવ, ખોદતા જાવ, પછી પાણી મળશે, પાણી મળશે એટલે ખોદતા જાય છે, ખોદતો જાય છે, ખોદતો જાય, પાણી મળશે, અભિલાષા. નોકરી કરે છે, આખો મહિનો કામ કરે છે તો એન્ડ ઓફ ધ મંથ પૈસા મળશે, વ્યાપાર કરે છે તો પ્રોફિટ મળશે. અને અજ્ઞાની જીવ સંસાર વધારે છે, પરિવાર વધારે, સુખ મળશે તો સુખ મળશે, ભલે સુખ છે નહીં પણ સુખ મળશે, આનંદ મળશે. તો કોઈ ને કોઈ ફળ ચાહે છે કારણ કે એનો ભોગતા સ્વભાવ છે. જો આત્માનો સ્વભાવ છે ભોગતા, ભોગવું ભોગવવું એ આત્માનો સ્વભાવ છે, કરવું એ આત્માનો સ્વભાવ છે. ભોગવું, વેદન કરવું, પ્રાપ્ત કરવું, ઉપલબ્ધ થવું, ભોગવવું એ આત્મા નો સ્વભાવ છે. એટલે માટે આત્મા એની માટે પ્રયત્ન કરે છે. અને એને શું ભોગવવું છે, એને શું જોઈએ છે? જે ત્રિભુવન ને જીવન સુખ ચાહે દુઃખ તે ભય, એને સુખ જોઈએ છે, એ સુખ ની પ્રાપ્તિ ચાહે છે. કારણ કે સુખ એનો સ્વભાવ છે, તો સુખ ને કરવું છે, સુખ ને ભોગવવું છે, સુખ જોઈએ છે, સુખ ઉત્પન્ન કરવું છે. હા, એ વાત અલગ છે કે સુખ ઉત્પન્ન કરવું છે, પણ સુખ પ્રાપ્તિ ના જે ઉપાય કરે છે, જ્યાં જોઈને ઉપાય કરે છે, ઉપાય ખોટા છે, એ વાત અલગ છે. એટલે એને દુઃખ મળે છે સુખ ની બદલે, એ દુઃખ નો ભોગતા છે. અજ્ઞાન દશામાં દુઃખ ને ભોગવશે. જયારે એની જ્ઞાન ચક્ષુ એના ખુલશે અને પોતાના સ્વભાવ ના દર્શન કરશે અને એને અંદર થી સમજાશે કે મારું સરસ મારામાં છે, મારું સુખ મારામાં છે, મારો આનંદ મારામાં છે, મારું પરિપૂર્ણપણું મારામાં છે, તો એને અંતર્મુખ થતા, અંતર્દ્રષ્ટિ કરતા, પોતાના આત્માને જોતા સુખ પ્રગટ થશે, વિતરાગ ભાવ પ્રગટ થશે, આનંદ પ્રગટ થશે, નિશંકતા પ્રગટ થશે, તો એને ભોગવશે. કૃપાળુ દેવ ને આ પદ માં આત્મા કરતા ને ભોગતા છે એ વાત સુધી કરી. પણ સમજાય છે, તો જીવ કર્મ કરતા કહો, એ શંકા કરે છે, પણ ભોગતા નહીં તો એ તો કોણ ભોગવે? કરતા માને છે ને ભોગતા નથી માનતો, ચાલે છે? કરતા માને છે ને ભોગતા નથી માનતો, તો એ વાત નહીં ચાલે. તો જીવ જ કરતા છે અને જીવ જ ભોગતા. અને પછી કે છે, શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય. કર્મ કર્મ તો જળ છે, કર્મ અહીંયા મને કઈ દુઃખ આપશે કે સુખ આપશે એ વાત તો બરાબર જ નથી. જીવને પણ ભોગતા નથી માનતો, અને કર્મ જળ હોવાના કારણે કર્મ મને સુખી સુખી કરશે એ પણ એને સ્વીકાર નથી. તો એ તો સુખ સમજે જળ કર્મ, કર્મ શું સમજે કે મને સુખી દુઃખી કરે, અને પોતાને અંદર માં ભોગતા માનતો નથી. ફળ પરિણામી હોય એ કર્મ મને સુખી દુઃખી કરે એ વાત નથી, એ વાત હું નથી માનતો. કારણ કે જળ છે એને તો શું સમજે, કઈ સમજાય છે જે અહીંયા લખ્યું છે ને, કેમ કે જળ એવા કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય. પણ ભોગતા જીવને કરતા માને છે, જીવને ભોગતા નથી માનતો, કર્મ ને ભોગતા નથી માનતો. તો કન્ફ્યુઝન માં છે, શંકા ઉત્પન્ન કરે છે. કયા પદ સંબંધી? ભોગતા સંબંધી. કૃપાળુ દેવ સિદ્ધ કરશે કે તું કરતા છે તો તું જ ભોગતા છે. ખ્યાલ કે કર્મ તને સુખી દુઃખ આપે છે, એટલે દુઃખ નું વેદન કરાવે છે, શરીર દુઃખ નું વેદન કરાવે છે, ઇન્દ્રિય દુઃખ નું વેદન કરાવે છે, રૂપિયા પૈસા દુઃખ નું વેદન કરાવે છે. પૈસા ગયા એટલે દુઃખી, પૈસા આવ્યા એટલે સુખી, એ વાત નથી. એ વાત સિદ્ધ કરશે. આત્મા જ કરતા છે, આત્મા જ ભોગતા. કારણ કે કરતા ભોગતા સ્વભાવ આત્મા નો છે, અને એ ન્યાયે આત્મા ભોગતા છે કે આત્મા કરે છે, અને કરે છે તો એના ફળ ને ભોગવે છે. જે કરે એ ભોગવે, અને તમે કરો પછી ભોગવજો. આપણે લૌકિક માં પણ વાત કરીએ છે, કરો કરો, ખોટા કામ કરો પછી ભોગવજો. જો તરત જ કરો પછી ભોગવજો, તમે કરો ખોટા કામ કરો પછી ભોગવજો. બેટા તું સારું કામ કરે છે ને, આગળ તને એનું ફળ મળશે, તું એનું એને ભોગવશે. સારું કામ કરે છે તો તને એનું ફળ મળશે, ખરાબ કામ કરે છે તો તું ભોગવશે. તો કરતા સાથે ભોગતા, કરે છે તો ભોગવ, હવે તું જ ભોગવ. કોને કર્યું તે કહે, તો ભોગવે કોણ? તું જ ભોગવ. કોઈ સમજાય છે, કોઈ ક્યાંય પૈસા ઇન્વેસ્ટ કર્યા અને લોસ થાય તો તે જ કર્યા ને, તે જ કર્યા તો હવે લોસ તું ભોગવ. તો તું કરે છે તો તું ભોગવ, ચલાય છે. હવે જેટલી માત્રામાં રાગ કરે છે એટલી માત્રામાં દુઃખ ભોગવ. મિથ્યાત્વ સહિતનો રાગ કરે છે તો અનંત દુઃખ ભોગવ, અને મિથ્યાત્વ નો અભાવ કરીને જ્ઞાની ને રાગ થાય છે, અલ્પ દુઃખ ભોગવે છે. પણ દુઃખ નો ભોગવતો તો જ્ઞાની ને પણ થાય છે જેટલો રાગ છે. અને જેટલું અંદર માં અવલંબન સ્વરૂપ નું લે છે અને અંદર માં ઠરે છે અને વિતરાગ ભાવના કરતા થાય છે, તો એટલા આનંદ ને ભોગવે છે. ચતુર્થ સ્થાન વાળા જ્ઞાની એક કઠાઈ ચોપડી ના અભાવ પૂર્વક ના આનંદ ને ભોગવે છે. પંચમ સ્થાન વાળા જ્ઞાની બે કઠાઈ ચોપડી ના અભાવ પૂર્વક ના આનંદ ને ભોગવે છે. મુનિરાજ ત્રણ કસાય ચોપડી ના અભાવ પૂર્વક ના આનંદ ને ભોગવે છે. નિર્મોહી મુનિરાજ જે બારમા અનુસ્થાન વર્તી છે, ક્ષીણ કસાઈ મુનિરાજ પૂર્ણ આનંદ ને ભોગવે છે, પૂર્ણ વિપ્રાપ્તા ને ભોગવે છે. અરિયન ભગવાન અનંત આનંદ ને ભોગવે છે. સિદ્ધ ભગવાન અવ્યાબાદ આનંદ ને ભોગવે છે. ખ્યાલ છે? તો જેવો પુરુષાર્થ કરશે એવું તને ફળ પ્રાપ્ત થશે. તું જે કરે છે એનું તું ભોગવવું પણ કરે છે એમ કે છે. ખ્યાલ આવે છે? જો આની પછીની વાત, પરદાતા ઈશ્વર ગણે ભોક્તા પણું સદાય. હવે ઈશ્વર ને લાય કર્મ ની વાત કરી ઉપર, એ કર્મ ને અમે નથી માનતા, ઈશ્વર ઈશ્વર. હવે એમાં પણ કન્ફ્યુઝન છે જો એને, કારણ કે એની પહેલા એને સમાધાન થઈ ગયું છે ઈશ્વર અકર્તા સંબંધી ની ચર્ચા, જે ઈશ્વર ને અકર્તા શુદ્ધ કર્યા. 77 ગાથા જો, 77 ગાથા વાંચીને આવ્યો છે. 77 ગાથા માં કૃપાળુ દેવ નું સમાધાન સાંભળીને આવ્યો છે ને, તો એને પાછું કન્ફ્યુઝન અહીંયા થાય. બે લાઈન માં કહી તો દીધું અને ત્રીજી ચોથી લાઈન માં પાછું કન્ફ્યુઝન ઉભું કરે, કાંઠે કન્ફ્યુઝ થઈ જાય છે કે ના ના ના, અગર હું ઈશ્વર ને ભોગતા માની તો ઈશ્વર નું જે નિર્દોષ સ્વરૂપ છે એ નિર્દોષ સ્વરૂપ નહીં રહે, તો ઈશ્વર સદોષ થઈ જશે. અને ઉપર ઈશ્વર ને અકર્તા કહીને એના નિર્દોષ સ્વરૂપ ને અહીંયા ઉપર સિદ્ધ કરીને આવ્યા છે અને એ વાત ને સ્વીકાર છે. તમે ખ્યાલ આવી જો આપણે 80 નંબર ની વાત આવી, ફળદાતા ઈશ્વરે ગણે. ફળદાતા, ફળ ના દાતા, જે કાર્ય કર્યું, કારણ કે કરતા પણ તો માને છે, જીવ કર્મ કરતા કહો, બે ને સાથે રાખજો, તો કરતા પણ તો માને છે, સમજાય છે. પણ એ પોતે એ કર્મ નો ભોગતા જે નથી માનતો, તો પછી એને કર્મ યાદ આવ્યા, જળ કર્મ. એના જળ કર્મ તો જળ છે, એ તો શું સમજે, જળ કર્મ શું સમજે એ તો નથી. અચ્છા, પછી એને યાદ આવ્યા ઈશ્વર. અચ્છા, ફળદાતા ઈશ્વર ગણે, ભોગતા ફળ સદાય. હા બરાબર બરાબર, મારા ફળ, મારા અંદર માં હું ફળ ને ભોગવું જયારે ઈશ્વર મને એ ફળ પ્રદાન કરે, બરાબર છે, તો એને ઈશ્વર યાદ આવે. પેલા ચાર છે, પેલા પોતાને કરતા માને છે, ભોગતા નથી માનતો, પછી એને કર્મ યાદ આવ્યા, તો કર્મ તો શું સમજે, જળ કર્મ કે નહીં, કર્મ નહીં, જળ કર્મ નહીં, જળ કર્મ એ તો જળ છે, એ શું મને ફળા, એ શું મને ફળા, સમજાય છે, તો એ મને ફળ આપનાર નથી, ખ્યાલ આવે છે, એટલે એને ઉડાય. પછી યાદ આવ્યું ઈશ્વર, તો કે ઈશ્વર દાતા, ફળ દાતા ઈશ્વર ગણે. ચલો આપણે ઈશ્વર ને ગણીએ ફળ ના દાતા, સમજાય છે, મારા અંદર માં કર્મ ના ફળ ના દાતા ઈશ્વર હોય, મારા કર્મ ના ફળ ના દાતા ઈશ્વર હોય, તો ભોગતા પણ સધાય, તો ભોગતા પણ સિદ્ધ થાય. અગર કોઈ ઈશ્વર આવીને મારા કર્મ નું ફળ મને પ્રદાન કરે તો કરતા પણ, સોરી, ભોગતા પણ સધાય, સધાય એટલે સિદ્ધ થાય. જો બધી ગાથાઓ થોડી માર્મિક છે, અપેક્ષાઓ સમજવાની છે, મેં તમને કીધું ને એક લાઈન મગજમાં રાખજો બરાબર, અને એને બરાબર પકડી રાખજો, એ કૃપાળુ દેવ ને આ બે પદ માં આત્મા કરતા ને ભોગતા છે એ વાત સિદ્ધ કરવી છે. અજ્ઞાન ભાવ નો આત્મા કરતા ભોગતા છે અને જ્ઞાન ભાવ નો આત્મા કરતા ભોગતા છે. આત્મા જ પોતાના પ્રણામ નો કરતા ને પોતાના પ્રણામ નો ભોગતા છે. જ્ઞાન ભાવ હોય કે અજ્ઞાન ભાવ હોય, રાગ ભાવ હોય કે વિતરાગ ભાવ હોય, શુદ્ધ ભાવ હોય કે અશુદ્ધ ભાવ હોય, સંસાર ભાવ હોય કે મોક્ષ ભાવ હોય, આશ્રવ તત્વ હોય કે સંવર હોય, બંધ હોય કે નિર્જરા મોક્ષ હોય, જે પણ પ્રણામ, જે પણ કર્મ, જે પણ કાર્ય અંદર માં થાય છે એનો કરતા ભોગતા પોતે છે. ન ઈશ્વર છે, ન કર્મ છે, નો કર્મ છે, ન દ્રવ્ય કર્મ છે, ન ઈશ્વર, બસ આટલું કન્ફ્યુઝન છે. આખું જગત યા તો ઈશ્વર ને કરતા માને છે, યા તો દ્રવ્ય કર્મ ને કરતા માને છે, યા તો નો કર્મ ને કરતા માને છે કે નહીં. બોલો, આપણી માન્યતા ટટોલી ને જોતા આપણા અંદર માં પણ આજ જગત ની શું માનીએ, આપણા અંદર માં પણ આજ અભિપ્રાય પડ્યો છે. હમણાં તો બહુ દિવસ ખરાબ ચાલે છે, બહુ દિવસો ખરાબ ચાલે છે, કેમ, કારણ કે એક પછી પાક નો ઉદય, એક પછી એક સસાતા નો ઉદય, એક પછી ઘર માં બીમારી, તમે જુઓ તો લાઈન લાગી છે, એક પછી એક નુકસાન, એક પછી બીમારી, એક પછી પ્રતિકૂળતા. બાહ્ય પરિસ્થિતિને તું તારા દુઃખ નો ભોગતા ને દુઃખ નો કરતા માને, એ દુઃખ આપે છે. આવું થાય પછી દુઃખ તો થાય ને, ના ના, આવું થઈ ગયું એટલે દુઃખ તો થાય ને, એટલે પૈસા લઈને વયો ગયો તો દુઃખ તો થાય ને, એટલે લૂંટીને વયો ગયો તો દુઃખ તો થાય ને, દુઃખ તો થાય, દુઃખ તો થાય, તો દુઃખ તો થાય. કોઈ લઈ ગયો, વયો ગયો, લૂંટીને અને ઉદય આવ્યો એટલે કે તું એમાં ભર્યો એટલે, તારો મોહ કર્યો એટલે, તારો અજ્ઞાન કર્યો એટલે, એમાં કરતા પણ કર્યું, ભોગતા પણ કર્યું, મમત્વ કર્યું, એકત્વ કર્યું, સ્વામિત્વ કર્યું, એટલે તું દુઃખી થાય. કૃપાળુ દેવને એક વાત સિદ્ધ કરી છે કે તું દુઃખી થાય છે તો તારા દુઃખ નો ભોગતા તું પોતે, કારણ કે એ પ્રણામ નો કરતા તું પોતે, રાગ નો કરતા, મોહ નો કરતા તું પોતે છો. વોટ યુ એક્સપેક્ટ કે તું મિથ્યાસ કરે ને તને સુખ મળે, તું અજ્ઞાન ભાવ ને પોષ ને તને મોક્ષ મળે, તું શરીર નું એકત્વ કરે ને તને શરીર રહી કરતા મળે,
તું મિત્યા કરે પોષણ સમ્યક થાય, એ તો પોસિબલ નથી. તને આગળ સારું ફળ જોઈએ છે તો તું સારું કામ કર. કર્મ કિયે જા ફળ કી ચિંતા મત કર. તું તો કર્મ કિયે જા ફળ કી ચિંતા મત કર, બરાબર છે? કર્મ કિયે જા ફળ કી ચિંતા મત કર, મતલબ કર્મ કિયે જા, મને કર્મ કયું, કર્મ કયા કર્મ ને કરીએ એ સમજવું પડશે. તો એ વાત છે. તો પહેલી વાત તમને આત્મા, આત્મા કરતા છે એ વાત સિદ્ધ થઈ, પણ શિષ્ય ને ભોગતા પણ સિદ્ધ નથી. કર્મ ને યાદ આવ્યા, કર્મ યાદ આવ્યા તો કે ના કર્મ તો જડ છે, શું સમજે, શું સમજે, એ ન કરે, એ મને ફળ પ્રદાન ન કરી શકે ઈશ્વર. તો જો હવે પછી છેલ્લી બે લાઈનમાં જો, જો પહેલી બે લાઈનમાં ઈશ્વર દાતા, અરે સોરી, ફળદાતા ઈશ્વર ગણે ભોગતા પણ સદાય, એમ કહે ઈશ્વર કણું ઈશ્વર પણું જ જાય. અગર એમ માનશું તો જે ઈશ્વર નું સ્વરૂપ આગળ કીધું એ ઈશ્વર પણું જ જાય, તો ઈશ્વર પણાનું સ્વરૂપ જ ન થઈ જશે. એમ કહે ઈશ્વર તણું, અગર એમ ઈશ્વર ને કહીએ કે એ ફળદાતા છે તો ઈશ્વર પણું જ જાય. જોયું છે, ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોગતા પણું સદી શકીએ. અથવા જીવ ને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મ નો ભોગતા સુધ થાય. પણ પર ને ફળ દેવા આદિ પ્રવૃત્તિ વાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વર પણું જ રહેતું નથી. એમ પણ પાછો વિરોધ આવે છે, પાછો કન્ફ્યુઝ થઈ ગયો, એને પાછો વિરોધ આવે છે. ના ના, એમ એમ નથી, બરાબર નથી. આપણી શંકાઓ અંદર માં થાય છે. ના ના, એમ ન હોય શકે. ઈશ્વર મને ફળ આપે ને કોઈ ફળ દરે મને ફળ આપે, સમજાય છે? તો ઈશ્વર નું જે અહિયાં જો આ છે ને 77, કરતા ઈશ્વર કોઈ નહીં, આ કૃપાનું દેવ નું સમાધાન છે. આપણે વાઈશું શિષ્ય ની શંકા. તો જો 77 માં જો, ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. અગર તું ઈશ્વર ને કરતા માને, ઈશ્વર ને ભોગતા માને, ઈશ્વર કરાવે છે, ઈશ્વર દુઃખ આપે છે, ઈશ્વર ફળ આપે છે, ને ઈશ્વર લડાવે છે, ને ઈશ્વર સુડાવે છે, ઈશ્વર જગાડે છે, ઈશ્વર દોષ પ્રભાવ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ તે માયનો નહીં. તે ઈશ્વર નો જેવો સ્વભાવ છે એવો માયનો નહીં. તે વિતરાગ પરમાત્મા નો જેવો સ્વભાવ છે એવો માયનો નહીં. તે ભગવાન નો જેવો, અરિયંત સિદ્ધ ભગવાન નો જેવો સ્વભાવ છે એવો માયનો નહીં. તે સાચા દેવ નું સ્વરૂપ જ નષ્ટ કરી નહીં. એટલે માટે અહીંયા 80 નંબર ની વાત માં એને પાછી કન્ફ્યુઝન અને શંકા ઉત્પન્ન. એનાથી રિલેટેડ 81 છે. જો 81 ઈઝી છે. 81, ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મ ના ભોગ સ્થાન નહીં હોય. પાછો કન્ફ્યુઝ. તો તો પછી ઈશ્વર સિદ્ધ થયા વિના, હવે આવા ઈશ્વર ને પણ સિદ્ધ નહીં કરીએ, કર્મ પણ ફળ ના આપે, એ જડ છે ને શું સમજાય એમ માનીએ, પોતાને તો એ ભોગતા માનતો નથી. તો કે જે જગત નિયમ નહીં હોય તો પછી કોઈ નિયમ જ નહીં રહે. શુભ અશુભ કર્મ ના ભોગ સ્થાન નહીં રહે. એટલે એમ કે છે કે કર્મ એ શું કરે, શું માને છે કે કર્મ કરીએ અને એનું એનું ફળ મળે એવી કોઈ વાત અમને દેખતી નથી. આ કર્મ નો કરતા નથી પણ ફળ મળે, સમજાય છે? એ ફળ પ્રાપ્ત કરે અને પછી એ ફળ ને ભોગવે, અને એવી વાત એને બેસતી નથી. એટલે ભોગતાપણાની વાત બેસતી નથી. એ કેવી રીતના પોસિબલ છે કે કરે અને ભોગવે નહીં? જેટલી કરની એટલી ભરની, તો કરે અને ભોગવે નહીં એ વાત તો બને નહીં. અને અગર ઈશ્વર સિદ્ધ થયા વિના, ઈશ્વર સિદ્ધ નહીં થાય આવા પ્રકારના, તો કોઈ નિયમ જ નહીં રહે. અને પછી પછી કીધું, શુભ અશુભ કર્મ ના ભોગ સ્થાન નહીં હોય, નહીં કોઈ, તો પછી કોઈ આ ભોગ સ્થાન જ નથી. જગત માં ખરેખર કોઈ ભોગ સ્થાન નથી. બસ કર્મ કરો, ભોગ સ્થાન નથી. જો તેવો ફળદાતા ઈશ્વર સ્થિર થતો નથી, એટલે જગત નો નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભ અશુભ કર્મ ભોગવવાના કોઈ સ્થાન પણ ઠરે નહીં. એટલે જીવ ને કર્મ નું ભોગતું ક્યાં રહ્યું? ઉડાવે છે, ભોગતાપણા ને ઉડાવે. એને એ નથી માનવું કે હું કર્મ કરીશ તો એના ફળ ને ભોગવીશ, સમજાય છે? એના ફળ ને ભોગવીશ એ ભોગતાપણાની સિદ્ધિ અંદરમાં નથી થતી, કરતા કર્મની કરતાપણાની સિદ્ધિ પણ નથી થતી, કરતાપણાનો પણ નતો માનતો, પણ કૃપાળુદેવના એટલે ગુરુના સમાધાનથી કરતાપણ તો માન્યો, પણ હવે ભોગતાપણાની સિદ્ધિ નથી થતી. હવે એ ભોગતાપણાની સિદ્ધિ આગળ હવે નેક્સ્ટ ટાઈમ આપણે લેશું. 82 બહુ સરસ ગાથાઓ છે, 83, 4, 5 અને 6 છે ને, 4, 5, 6 એટલે 5 ગાથામાં અનેક પ્રકારની યુક્તિ અને ન્યાય અને તર્ક આપીને, ઉદાહરણ આપીને કૃપાળુદેવ આ 5 ગાથામાં આત્માનું ભોગતાપણું સિદ્ધ કરે. ઈશ્વર ફળદાતા નથી એ વાતનો નિષેધ કરે, જળ કર્મ ફળદાતા નથી એ વાતનો નિષેધ કરે, અને પોતે જ પોતાના કર્મનો કરતા પણ છે અને ભોગતા પણ છે એ વાતને સિદ્ધ કરે. આવેલી 5 ગાથા, તો હવેની જે આ 5 ગાથા છે એ 5 ગાથામાં એ વાત સિદ્ધ છે. પોઈન્ટ સમજાય છે? જો આ 81 એકવાર પાછી જોડે, ઈશ્વર સિદ્ધ થયા જેવી માન્યતા એના અંદરમાં ઈશ્વર સંબંધીની છે, કે કોઈ ઈશ્વર ફળદાતા છે, અગર એવી કોઈ માન્યતા એની અંદરમાં સિદ્ધ નથી થતી, ત્યારે ઈશ્વર સિદ્ધ નથી થતા, તો પછી જગત નિયમ એટલે જગતમાં કોઈ પછી કર્મ કરે ને ફળ ભોગવે વાત રહેતી જ નથી, અગર આવા કોઈ ઈશ્વર ન હોય તો. આવા કોઈ ઈશ્વર એટલે કોઈ ભગવાન મને કર્મનું ફળ આપશે એ વાત અગર સિદ્ધ નથી થતી, તો પછી કોઈ નિયમ રહેતો નથી કર્મના ફળ સંબંધીનો, ભોગવા સંબંધી. એ જ વાત, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં કો, પછી ભોગતાપણાની વાત જ સિદ્ધ નથી થતી, કારણ કે કર્મ તો જડ છે એને શું સમજાય, અને કોઈ એવા ઈશ્વર જગતમાં નથી કે કોઈ જીવને એના કર્મનું ફળ આપે. તો એનો મતલબ બે ઉપર ચોપડી મુકાઈ ગઈ, તો એ શિષ્ય કે છે કે ભોગ્ય સ્થાન નહીં હોય, શુભ અશુભ કર્મના એટલે શુભ અશુભ કર્મ ને તો માને છે, પોઈન્ટ પકડજો એક એક વર્ડ, શુભ અશુભ કર્મ એ કર્મ ને માને છે, પોઈન્ટ સમજાય, એ કર્મ અંદર માં થયું એના કરતાપણા ને માને છે, પણ ભોગ્ય સ્થાન નહીં હોય, ભોગતાપણા નથી માને, એને સિદ્ધ કરશે કે એના ભોગતાપણાની સિદ્ધિ અહીંયા આગળ. બહુ સરસ આ ગાથાઓ છે. જો એક આ એક લઈ લઈએ આપણે, ભાવ સમાધાન, સમય છે આપણી પાસે 2-3 મિનિટ, 8 મિનિટ છે, પણ આપણે 2-3 મિનિટમાં પૂરું કરશું. જો સમાધાન, જીવને પોતાના કરેલા કર્મનું ભોગતાપણું છે એમ સદગુરુ સમાધાન, જીવને પોતાના કરેલા કરતા કરેલા જે કર્મ છે એટલે શુભાશુભ ભાવ છે, વિતરાગ ભાવ છે, દેભાન દશા છે કે સભાન દશા છે, એટલે કે કઈ દશા એની આવી ને નિજ ભાન, સમજાય છે, એ જે નિજ ભાન દશા છે, યા તો એ દશા નથી, યા તો એ સભાન છે યા તો દેભાન છે. તો જયારે પોતાના અંદરમાં એ સભાન છે તો નિર્મળ પર્યાય, દેભાન છે અશુદ્ધ પર્યાય, તો એ જે પર્યાય થયું, એ જે કર્મ થયું, એ જે કાર્ય થયું એનો પોતે કરતા છે, એની સાથે એનો ભોગતા પણ છે વાત સિદ્ધ કરે. જીવને પોતાના કરેલા કર પોતાના કરેલા કર્મનું ભોગતા પણ છે એમ સદગુરુ સમાધાન કરે. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્ય ની પૂરણા ગ્રહણ કરે જળ ધૂપ, ધૂપ છે ધૂપ. ભાવ કર્મ જીવને પોતાની ભ્રાંતિ છે માટે ચેતન રૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવ વીર્ય સુરાયમાન થાય છે, તેથી જળ એવા દ્રવ્ય કર્મની વર્ગણા તે ગ્રહણ કરે. બહુ સરસ વાત છે. આ લાસ્ટ ગાથા આપણે લઈએ અને પછી નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ ગાથા લઈએ. તો શું વાત આવી કે જીવ પોતે અંદરમાં ભાવ કર્મ કરે છે, હવે સમજ આખી કર્મ સાથેનું નિમિત્ત નથી, સંબંધ જોડીને ભોગતાપણું સિદ્ધ કરે છે. તો ભાવ કર્મ લિંક જોઈ, ભાવ કર્મ જીવ કરે છે પોતાની ભ્રાંતિના કારણે, તેથી એ ચેતન રૂપ છે, સમજાય છે. અને એ ભ્રાંતિ ને અનુસરીને અંદર માં જીવ ની ઊંધી પુરુષાર્થ ની વીર્ય રૂપ દશા પ્રગટ થાય છે, એટલે ઊંધો પુરુષાર્થ પુરાયમાન થાય છે. અને એ પુરાયમાન અને એ ઊંધો પુરુષાર્થ ઉછળે છે ભાવ કર્મ રૂપે પરણવા માટેનો, એનાથી શું થાય છે, જળ કર્મ નો બંધ થાય છે. અને દ્રવ્ય કર્મ નો બંધ થાય છે તો હવે આગળની ગાથાઓમાં સિદ્ધ કરશે તો કે એના ફળ ને પણ તું જ ભોગવ. એનો મતલબ એ થયો કે જીવ અહિયાં ભાવ કર્મ કર્યા, દ્રવ્ય કર્મ નો બંધ કર્યો, અને એ દ્રવ્ય કર્મ ના બંધ પછી એ કર્મ સત્તામાં રહ્યા, એ કર્મ નો ઉદય આવ્યો, અને એ ઉદય આવ્યો તો એ સંબંધી નું જે ફળ છે એ ફળ ને પણ પોતે જ ભોગવે છે. જે ફળ આત્મા કરતા છે અને આત્મા જ ભોગતા છે, પોતાના કર્મ નો કરતા અને પોતાના કર્મ નો ભોગતા. નિમિત્ત રૂપે દ્રવ્ય કર્મ છે, પણ ઉપાદાન થી જો તો આત્મા જ કરતા અને આત્મા જ ભોગતા. જેવી રીતના મેં એમ સમજો આપણે કે પૂર્વના ભવોમાં કે પૂર્વના જન્મમાં આપણે કોઈ સારા કાર્ય કર્યા, બરાબર છે. હવે એના સંબંધી કર્મ બંધાય. હવે એ કર્મ ઉદયમાં આવ્યો એટલે મનુષ્ય ભવ મળ્યો, મનુષ્ય દેહ મળ્યો, સંગની પંચેન્દ્રિય પણું મળ્યું, બાહ્યમાં અનુકૂળતા મળી, દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, આ સાચી વાત મળી, આત્મસિદ્ધિ જેવી આવી અદભુત રચના મળી, આવા જ્ઞાની ધર્માત્મા નો સમાગમ થયો, તો આ બધું શું ઇન્ડિકેટ કરે? આ બાહ્ય કયો દ્રવ્ય કર્મ નો કર્મ આપણને સુખી દુઃખી કરતા નથી, પણ આ ઇન્ડિકેટ શું કરે છે કે આપણે પૂર્વમાં કર્મ કર્યા અને આપણે પૂર્વમાં એ કર્મ કરેલા હતા એનું ફળ આપણે ભોગવીએ. કોણ ભોગવે છે ફળ? જેણે કર્યા કર્મ એ ભોગવે છે. તો આત્મા કરતા છે ને આત્મા ભોગતા, પોતાના પરિણામ નો કરતા છે અને એ પરિણામ નું ફળ પોતે ભોગવે છે. કે આજે એને નિમિત્ત રૂપે પણ આ બધું મળે છે એ જ તર્ક આપવાના છે કૃપાળુ. કે કોઈક ને થોડા સહયોગ છે, કોઈક ને વધારે સહયોગ છે, તો ઇન્ડિકેટ શું કરે છે કે એને એવા કર્મ કર્યા છે એનું ફળ ભોગવે છે. ડાયરેક્ટ કર્મ કર્યા છે ને ફળ ભોગવે છે ઉપર જશે. સહયોગ થી પરિણામ ને અહિયાં આપણે શું કહેવાય, પ્રસિદ્ધ કરે છે. એવી સુંદર ચર્ચા અને સમાધાન આપણે નેક્સ્ટ ટાઈમ જો. નિજ નિધિ નિજ મે બતાઈ યા અનંત ઉપકાર હે, ઇસ કે લિયે દિનવાન માસ વંદના શત બાર હે, વંદના શત બાર હે. અલિકાંત મૈનિત્ય બોધિની દ્વાદશાની પરમકાલી દિનવાની માસનો છે. અમક્તના અનંતકારી કામગુરુ દેવનો છે. ધન્યતા પ્રશ્નોતી ભગવતી માતનો જય. આત્મસિદ્ધિ અપૂર્વ અવસર્ય અનુપમ કાવ્યની રચના કરનાર સુપારુ દેવનો જય. સત્ય સનાતન સ્વામી બુદ્ધિ મય દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર બધા.